તારીખ 18/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 593 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 275.
સર્વજ્ઞાનનો સાર કહો, ભાવનો સાર કહો, સર્વ સ્વજ્ઞાનનો સાર કહો એ છે કે આત્મા સહજપણે પોતાના સ્વરૂપ સ્થિરતાના પરિણામને પ્રાપ્ત થાય, પોતાના સ્વરૂપમાં સહજપણે આત્મા રહે, સર્વગુણોના પરિણામ સ્વરૂપને વિશે એકાગ્ર થાય, સર્વગુણોના પરિણામ સ્વરૂપને ભજે, સ્વરૂપને વિશે જ લાગ્યા રહે અને એવી સહજ સ્થિતિ થાય એ સર્વજ્ઞાનનો સાર છે. કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતા જો એવી સ્થિતિ જીવ પ્રાપ્ત ન કરે તો એ જ્ઞાન અસારભૂત છે એમ પણ એમાંથી અનર્પિત રીતે મળે છે, પ્રાપ્ત થાય છે. એમ કે કોઈ જીવોને ઘણું જ્ઞાન છે ઉઘાડ રૂપે એવું જોવામાં આવે છે, પણ એનું જ્ઞાન પોતાના સ્વરૂપમાં સ્વસ્થ નથી. સ્વસ્થ એટલે સ્વ સ્વરૂપમાં રહેવું, સ્થ એટલે રહેવું, સ્વરૂપમાં રહેવું એવું જેનું પરિણામ નથી એ જ્ઞાન શું કામનું, એ જ્ઞાનનો શું અર્થ છે, એ જ્ઞાન નિસાર છે અથવા એ પોતાને સુખ શાંતિનું જે કારણ નથી એ જ્ઞાન નિરર્થક છે. પોતામાં આત્મા અત્યંત સ્વસ્થતાને ભજે એમાં શાંતિ છે આત્માને, એમ નહીં થતા આત્માને અશાંતિ છે. તેથી સર્વ જ્ઞાનનો સાર એ છે કે પોતાના પરિણામ પોતામાં સ્વસ્થ થાય. જેને જેને કાંઈ આ વિષયનું જાણપણું છે, માન્યું છે કે જ્ઞાન છે, જાણપણું છે એને શું માન્યું છે કે જ્ઞાન છે એને તપાસવું રહે છે આ વચનથી, કે આત્મા પોતામાં સ્વસ્થ પરિણામે આવ્યો છે કે નહીં, સહજપણે આવ્યો છે કે નહીં. જો અહીંયા તો એક વિષયનું વધારે છે, અત્યંત સહજ સ્વસ્થતાને પામે, સ્વસ્થતાને પામે એટલું નથી લખ્યું, પણ અત્યંતપણે સહજ સ્વસ્થતાને પામે એવી સ્થિતિ થાય તો એ જ્ઞાનને કંઈક, જ્ઞાનમાંથી કંઈક સાર નીકળ્યો. આપણે કહે ને ભાઈ આ વાતનો સાર શું છે, અથવા તમે આટલો પરિશ્રમ કર્યો, આટલી ધમાધમ કરી, આટલી આતુરતા કરી, આટલી મહેનત કરી, શું સાર કાઢ્યો, શું પૂછે છે તમે સાર શું કાઢ્યો, એટલે તમે સુખી થયા કે દુઃખી થયા, ઘણું કરીને તમે દુઃખી થયા કે ઘણું કરીને તમે સુખી થયા, આ જોવામાં આવે છે, તપાસવામાં આવે છે. પહેલું વચન કેટલું લખ્યું છે,
અત્યંત સહજ,
અત્યંત સહજ એટલે કૃત્રિમ પણ નહીં, અને અત્યંત એટલે ઘણું તારતમ્યતા વાળું, અત્યંત એટલે ઘણું સહજ સ્વસ્થતા એટલે ઘણી સ્વસ્થતા પામે, પણ કેવી રીતે કે સહજ પણ જે સ્વસ્થતા પામે, સહેજે સહેજે એ પરિણામ થાય, વિકલ્પ કરવા પડે, એના માટે કોઈ પ્રયોગ કરવા પડે, પ્રાણાયામ કરવા પડે, એના માટે કઈ બીજા કોઈ આગળ પાછળની તૈયારીઓ કરવી પડે. આત્મા અત્યંત સહજ સ્વસ્થતાને પામે. ભગત સુકુમાર નો દ્રષ્ટાંત બહુ સરસ છે. એમણે કોઈ પૂર્વ તૈયારી હતી કઈ? કોઈ પૂર્વ તૈયારી નહોતી. મને દિશામાં આવી ગયા હતા, પણ એવો કઈ પ્રયોગ ન થાય બીજી વાર કે ખોપરી હળગાવાય એક વખત અને સ્થિરતા રહીએ તો પછી બીજી વખત વાંધો ન આવે, અસ્થિરતા ન આવે. એ પ્રયોગ તો પહેલો થાય કે છેલ્લો થાય એક જ વખત થાય. છતાં પણ જેને સહજપણે અત્યંત સ્વસ્થતા ભજે છે એની સાધના એ બરાબર સાધના છે. કૃત્રિમતા કરવી પડે, ખેંચી ખેંચીને પરાણે પરિણામને લાવવા પડે, એ સાધનાનું ખરું સ્વરૂપ નથી, સાચું સ્વરૂપ નથી. સર્વજ્ઞ ગુરુજી સાક્ષી મૂકે છે પોતે કે સહજપણે આ પ્રકારની સ્થિતિ થાય તો સર્વજ્ઞ દરે એને જ્ઞાનનો સાર કયો છે. સર્વ જ્ઞાનનો, બધા જ્ઞાનનો સાર, પોતે પણ જે કઈ કહ્યું એનો સાર, એ તો પોતે મૂર્તિમંત સ્વસ્થ છે. સર્વજ્ઞ દેવ તો મૂર્તિમંત સ્વસ્થ જ છે, અત્યંત સ્વસ્થ છે, પરિપૂર્ણ સ્વસ્થ છે. અત્યંત કહેતા એ તો પરિપૂર્ણ સ્વસ્થ છે. એટલે એમના જ્ઞાનના સાર ભેદ તો પોતે જ મૂર્તિમંત બિરાજે છે. એ તો ન કહે વાણી બંધ હોય તો પણ એમના જ્ઞાનનો જે સાર છે એની મૂર્તિ પોતે જ છે. અને કહે તો પણ એ જ વાત કહેશે, બીજું કઈ કહેશે નહીં. પરિણામ વિષયક ઉપદેશ છે, મૂળમાં તો આત્માનું સ્વરૂપ જ એવું છે, દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે. આત્મદ્રવ્ય
એમ જ થાય
કે પરિપૂર્ણપણે આત્મામાં સ્વસ્થપણે રહી જવાય, સહેજે સહેજે, એ દ્રવ્યનું સ્વરૂપ છે. સંસારની સ્થિતિમાં આવે છે કે પરિણામ થંભી જાય છે, વિભાગથી સ્થંભી, વિભાગથી અટકીને ત્યાં છે સ્થંભી, સ્વરૂપમાં દોડે દોડે સ્વરૂપમાં વેગથી સ્થંભી જાય છે, સ્થિર થાય છે. કેમ એમ થાય છે? સ્વરૂપ એવું છે. બીજો દ્રષ્ટાંત છે સિદ્ધ પરમાત્માનો. સિદ્ધ પરમાત્મા પોતાના સ્વરૂપમાં સ્વરૂપસ્થપણે પરિપૂર્ણ બિરાજે છે. લોકાલોક કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. લોકની અનેક વિધ વિચિત્રતાઓ એ જ્ઞાનની અંદર પ્રતિબિંબિત થાય છે. તો પણ એક સમયને માટે અને એક અંશે, જ્ઞાનના કોઈ એક અંશે, કોઈ એક સમયને માટે પણ તેઓ વિચલિત થઈને પોતાનું સ્વરૂપસ્થપણામાં જરા પણ અસ્થિરતા આવતી નથી. કેમ એમ થાય છે? અનંત કાળ પર્યંત એવી સહજ સ્વસ્થ સ્થિતિ રહેવાનું શું કારણ છે? કે એનું કારણ દ્રવ્ય પોતે જ છે. વસ્તુ પોતે આત્માં એવી છે કે એમાં જ પરિણામ રહી જાય, એમાં પરિપૂર્ણ થયેલા પરિણામ ત્યાંથી ઉખડી જ ન શકે એવી વસ્તુ પોતે છે. બીજું કયું કારણ ત્યાં વિચલિત થવામાં? તો લોકાલોકનો જ્ઞાન અંદર છે, એ વિચલિતતાનું નિમિત્ત છે. જો વિચલિત થાય તો, ન થાય તો એને નિમિત્ત પણ લાગુ પડતું નથી. માત્ર જ્ઞેય પણ લાગુ પડે છે, અથવા માત્ર જ્ઞાન નહીં, માત્ર જ્ઞેય આત્મા માત્ર જ્ઞાન, લોકાલોક માત્ર જ્ઞેય.
એવો એક વ્યવહાર જ છે કે
જીવે અસ્વસ્થતા નિરંતર આરાધે છે. આ જીવ ની સ્થિતિ એવી છે કે અનાદિથી પોતે અસ્વસ્થતા એટલે સ્વરૂપમાં ક્યારે પણ રહ્યો નથી. સ્વરૂપ ની અસ્વસ્થતા ને સેવી છે એમ કહો, આરાધી છે એમ કહો, પ્રાપ્ત કરે છે એમ કહો, અનુભવ કર્યો છે, અસ્વસ્થતા નો જ અનુભવ કર્યો છે. એક અંશે પણ સ્વરૂપ સ્વસ્થતામાં આવ્યો નથી. અનાદિની જીવની સ્થિતિ છે અને એ રીતે ટેવાઈ ગયો છે. પરિણમવા માટે એ રીતે ટેવાઈ ગયો છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ થઈ પડે છે. જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ એટલે કઠણ પડે છે. અથવા સ્વસ્થ થવું એક સમસ્યા લાગે છે. શું લાગે છે? આત્મામાં સ્થિર કેવી રીતે થવું? વાત સાંભળે સારી લાગે, ઈચ્છા પણ થાય આત્મામાં સ્વસ્થ રહેવું છે. કેમ કે સ્વસ્થ રહેવામાં નિરાકુરતા છે, સુખ શાંતિ છે, નિરુપાધિ પરિણામ છે. અસ્વસ્થ પરિણામ છે તે ઉપાધિવાળા છે. ઉપાધિ જીવને સ્વભાવથી વિરુદ્ધ હોવાથી દુઃખદાયક છે, પ્રસન્નને નથી પડતી. છતાં પણ એ ઈચ્છા પ્રમાણે પરિણમન નથી થતું, એટલે એને એમ લાગે છે કે આ વાત જરા કઠણ છે. પણ કઠણ હોવાનું કારણ કે પોતાની અનાદિની ઉલટી રીતે પરિણમવાની પદ્ધતિ થઈ પડી છે. શ્રીજીને એમ કહ્યું છે કે યથા પ્રવર્તીકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસાર પરિણામી થયા કરે છે. શું થાય છે કે એવી રીતે સ્વસ્થ થવા જેવું છે એમ લાગવાથી એને કંઈક આ વિષયે પ્રયત્ન પણ કર્યો છે, દર્શન ગુણને અત્યંત મંદ કર્યો છે. યથા પ્રવર્તીકરણ નો અર્થ એ છે કરણ છે, કરણ વૃદ્ધિમાં એમાં યથાકરણ પ્રવૃત્તિ સુધી આવ્યો છે, પણ ત્યાંથી પાછો સંસાર પરિણામે થયો છે. ક્ષોભ પામીને એટલે ચંચળતા પામીને એ મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમાંથી એ વાત લીધી છે કે ચાર લબ્ધિ આ જીવે અનંત વાર પ્રાપ્ત કરી. દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ, ચાર લબ્ધિ કઈ છે? અનંત વાર ચાર લબ્ધિ તો પ્રાપ્ત કરે છે, પાંચમી કરણ લબ્ધિ પ્રાપ્ત કરી. એ કરણ લબ્ધિનો આ એક કરણ છે. યથા પ્રવર્તીકરણમાં ત્રણ કરણ થાય છે, એ ત્રિકરણમાં યથા પ્રવર્તીકરણ છે એ કરણ છે, અને અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને યથા પ્રવર્તીકરણ એવા ત્રણ કરણ. એમાં યથા પ્રવર્તીકરણ સુધી આવ્યો છે, એટલે કે પાંચમી જે કરણ લબ્ધિ છે એની લગભગ નજીક આવી ગયો છે. એટલો બધો દર્શનનો મંદ કરી શક્યો છે, પાછો તીવ્ર થઈ જાય છે દર્શન, પાછો સંસાર પરિણામી થાય છે એમ કહ્યું છે. એમાં એક વાત વિચારવા યોગ્ય છે, અને તે એ છે કે જીવ યથાર્થ પ્રકારે અહીં સુધી આગળ વધ્યો નથી. દર્શન મૂળની મંદતા છે, એ દર્શન મૂળની મંદતામાં પણ જીવ યથાર્થ પદ્ધતિ આવે છે તો એને લગભગ પાછું વહેવું પડે એ પરિસ્થિતિ નથી થતી. અર્થાત સ્વરૂપ નિશ્ચય કરીને સહજ વેદ જ્ઞાનની પ્રવૃત્તિથી યથા પ્રવૃત્તિકરણ સુધી પહોંચ્યો હોય તો જીવ ત્યાંથી પાછો ન પડે, અવશ્ય એ સ્વામભાવમાં સ્વસ્થ પરિણામમાં આવી જાય. નહીતર અહીંયા કોઈ મૂંઝવણ થાય એવું છે કે પુરુષાર્થ કરતા પણ જો આવી અનિશ્ચિતતા હોય અને સ્વરૂપની પ્રાપ્તિ ન થતી હોય તો અનિશ્ચિતતા જ્યાં દેખાતી હોય ત્યાં વિશ્વાસથી કામ ન થાય. કોઈ પણ માણસ કાર્યકારક ક્યારે કરે છે કે સામે એ કામ કરતા લાભ બરાબર દેખાતો હોય કે ચોક્કસ આટલી મહેનત કરતા એનું આ ફળ મળવાનું માટે આપણે કરો તો એને ક્રિય કરવા સંબંધીમાં જોર રહે છે. પણ જે કાર્યક્રમમાં કોઈને નિશ્ચિતતા હોય એ કાર્યક્રમમાં જોર પહેલેથી જ કેવી રીતે આવે કોને ખબર, આ મહેનત સફળ થશે કે અસફળ થશે, આપણે તો કૂવો ખોદીએ છીએ પાણી નીકળે કે ન નીકળે આપણા નસીબની વાત છે. પાણી નહીં નીકળે તો નિરાશા એવા વગર રહેશે નહીં, પાણી નીકળશે તો આશાનો ઉભો થયા વગર રહેશે નહીં. એવું આ નથી, પણ અનેક જીવો અનેક પ્રકારે મોક્ષ માર્ગ પામવા માટે પ્રયત્ન કરે છે ત્યારે યથાર્થ વિધિએ જ્યારે એ પ્રયત્ન નથી કરતા તો પણ એની ભાવના પોતાનું આત્મકલ્યાણ કરવાની હોવાને લીધે દર્શનની મંદતા યથકિંચિત થાય છે. એમાં ચાર લબ્ધિ સુધી આવે છે, પાંચમી લબ્ધિ એ પાછો પડે છે, પાછો સંસાર પરિણામે થઈ જાય છે. આવું કહે છે નિશ્ચિતતા નથી એ સંસ્કાર છે એ તેજ ભાવમાં ઉગે એવો કોઈ નિયમ નથી. કોઈ વખત પછીના ભાવમાં પણ ઉગે છે જો સંસ્કાર પડ્યા હોય. જ્યારે નિર્ણયકાળમાં જો સંસ્કાર હોય અને આયુષ 6 મહિનાથી વધારે લાગવું હોય તો ત્યારે ને ત્યારે ગણતરીના દિવસોની અંદર પ્રાપ્ત કરી દે છે. એ ઉપાડકો એવો જોરદાર આવે છે કે જે ત્યાંથી પાછો વળતો નથી. અહીંયા જે એમ કહ્યું કે યથા પ્રવર્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે હવે અનંતી વાર આવ્યો છે એના સંસ્કાર નથી ભાઈ એવા જીવના એ પણ યથા પ્રવર્તિકરણ સુધી એટલે એમ લઈએ કે દર્શનનો ઘણો મંદ કર્યો છે એવી રુચિ અવ્યક્ત રુચિ પણ થઈ હોય અને સંસ્કારમાં આવી જાય તો પાછો પ્રાપ્ત કરી લઈએ. પણ અહીંયા અનંતી વાર આવ્યો છે એ જે કહે છે એ એવા જીવને લીધો છે કે જેને લઈને એને સંસ્કાર હજી પડ્યા નથી, બાકી બધું કર્યું છે સંસ્કાર નથી પડ્યા એમ લેવું જોઈએ.
યથાર્થતા વિના પાછો પડ્યો ઓર યથાર્થતા તો જે યથાર્થ રીતે દર્શન મોહને નષ્ટ કર્યો છે એને પાસે છે.
દર્શન મોહનો યથાર્થ રીતે દર્શન મોહને મંદ કરતો જાય છે, મનોભાગ તોડતો જાય છે.
આજે તો તોડતો જાય છે લેકિન યથાર્થતા ઓર અયથાર્થતાનું જ્ઞાન તો જ્ઞાનીને છે તો એને મતલબ જ્ઞાનીની અજ્ઞાતી આ યથાર્થમાં
પ્રયત્ન છે. જીવે ધર્મ કરવાનો પ્રયત્ન અનંતિવાર કર્યો છે, દર્શન એનો અર્થ એમ થાય છે દર્શન મોહ મંદ પણ અનંતિવાર કર્યો છે પણ જ્ઞાનીની આજ્ઞા એની જ્ઞાનીની આજ્ઞા એને એમ કહો કે યથાર્થ પ્રકારે નહીં એમ કહો બે એક વાત છે એમ જ છે.
પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત નથી કરી
એમ કહો એક જ વાત છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત નથી કરી.
સંસ્કાર પડી જાય છે અને થોડા ટાઈમમાં એટલે થોડા દિવસોમાં પામી જાય છે. એમ આપણે ગઈકાલે જે રેફરન્સ થયો આસો અગિયારસ કાર્તક સુદ પાંચમનો,
બરાબર છે. એટલે સુભાગભાઈ મળ્યા, પ્રથમ સુભાગભાઈ એમને મળ્યા છે
જી,
અને એમને સંગીત દર્શન થયું છે. એ વચ્ચેનો ગાળો
જી
18 મહિનાનો છે, લગભગ 18 મહિનાનો છે. 23મા વર્ષના પ્રથમ ભાદરવાદ અમાસ આસપાસ મળ્યા છે. પછી બીજો ભાદરવો આસો, વધુ વધુ 18 મહિના લઈએ, 2-2.5 મહિનાના ગાળામાં એમનો સમાગમ થયો છે અને શ્રીમદજીનું જ્ઞાન થયું છે. શ્રીમદજી પોતે એ વખતે સમ્યક્ત્વ દશાની અતિ સમીપ હતા, એ તો પૂર્વના આરાધક પણ હતા અને એ સંબંધીનું એમને જ્ઞાન પણ હતું. એટલે પોતે શું છે અને કોણ છે એમનો એમને ખ્યાલ હતો. વર્તમાન સ્થિતિ પણ આત્મ સ્વરૂપની ઘણી સમજતાની હતી. એક કાળમાં એ જ વિષયની ચોબરખી લઈને આવ્યા છે. જે એમની દશાનો વિષય હતો એ જ વિષય હતો. અને એમણે અંતરણ માપી દીધું છે, સૌભાગ્યનું અંતરણ પોતે માપી લીધું છે. અને સૌભાગ્યભાઈને પણ અંતરંગથી જ એમના પ્રત્યે ભક્તિ થઈ છે કે જે સત્પુરુષને હું શોધતો હતો તે જ આ સત્પુરુષ છે, હવે મારે કોઈને શોધવાની જરૂર પડશે નહીં, બીજું કોઈ શોધવાને કંઈક શોધવાની જરૂર પડે, એ એમને નિશ્ચિત થઈ ગયું છે. એટલે એમને ખ્યાલ આવી ગયો છે, આને નિર્ણય કરી લીધો, આને સત્પુરુષનો નિર્ણય કરી લીધો છે. એ અરસપરસ બે જે ઇન્ટરલિંક છે, એમ કોઈ માણસને અંદરમાં દ્વેષ અને બહારમાં બોલતો ખબર નથી પડી જતી કે ભાઈ બોલતા નથી પણ અંદરમાં દ્વેષ છે ને, એટલું નથી ખ્યાલ નથી આવતો માણસ. બરાબર, એ મૌન કોનો પણ પરિણામ તો ઇન્ટરલિંકમાં આવે છે, નથી આવતા કે ખબર તો પડી જાય. એમ આ તો વિશેષતાવાળા પરિણામ છે અને નિર્મળ જ્ઞાનના પરિણામ છે. જ્ઞાનને આ તો મેલા જ્ઞાનમાં આટલી ખબર પડે છે, જ્ઞાનની નિર્મળતામાં તો વિશેષ સમજાય. એટલે બીજાની ખ્યાલ આવી ગયો છે. એટલા માટે જીવમાં એ વખતે શ્રીમદજીની કઈ દશા હશે જેને એને સત્પુરુષ નક્કી કર્યા છે. 1947 સંકેત શુદ્ધ પ્રકાશ છે. 1947 વર્ષથી વૈરાગ એકદમ વધી ગયો છે. તો પણ સમીપ સન્મુખ નજીકના મહિનાઓમાં લઈએ તો પણ એ જ અરસામાં એ પરિચયમાં આવ્યા છે કે જે સમ્યક સન્મુખની એ દશા એવી હોય છે કે એક ન્યાય જ્ઞાનીની દશા હોય છે એવી હોય છે, એવું વેદના ખ્યાલ કરી છે. એવી પરિસ્થિતિ હોય છે, લગભગ એ પરિસ્થિતિ હોય છે ત્યારે એ પામે છે. પામે ક્યારે? કે લગભગની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે. હવે ક્યારે થાય? કે નમાણું ભેગા થાય ત્યારે હવે થાય. પાંચ પછી ભેગા થયા વગર હો ઘણા દૂર છે. 9 રૂપિયા એક માણસ ભેગા કરે છે, બચાવી બચાવીને હો થાય એટલે મારે કોથળી બાંધવી, નવાણું ઉદી તો પહોંચે એમ કે છે. પછી હોની વાત કરજે, અહીંયા હજી 2-5 ભેગા થયા તો હો ક્યાં ને ક્યાંથી ભેગા થવાના, એની લગભગની દશા છે.
10 વર્ષે ધારા
બોલશે 10 ને સુવિચારના લગભગ 10-12 વર્ષની ઉંમરે એમને શરૂ થઈ છે. 19 વર્ષની ઉંમરે ઘણો વૈરાગ આવ્યો છે. ઘણા વૈરાગની દશામાં એમને ધંધામાં ગૃહસ્થિમાં લગ્ન જીવનમાં પડવું પડ્યું છે, તો પણ પોતાનો પુરુષાર્થ અને વૈરાગ છૂટ્યા નથી. 24 વર્ષે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે. અને સમ્યક દર્શન હાથમાં આવ્યા પછી તો એમ છે કે જો આ રીતે સ્વરૂપ સ્થિરતામાં આવી શકાય છે તો કેવળ જ્ઞાનમાં શું કરવાનું આવો, એટલું જોર મળે છે.
પ્રશ્ન થાય છે કે જ્યારે સ્વભાવ ભાઈએ નક્કી કર્યું આ સત્પુરુષ છે, એને પહેલાની ભૂમિકા અમે આને ભલે શાબ્દિક રીતે નથી પણ આને પૂર્ણતાનું લક્ષ્ય થઈ ગયું હતું.
એને શોધ હતી, એક સત્પુરુષની શોધ હતી. અને સત્પુરુષની શોધ શું કરવા હતી, તમારા આત્મકલ્યાણ કરવું છે. આત્મકલ્યાણ તો મોક્ષ કરે, પણ એમાં બે પ્રકાર છે. આત્મકલ્યાણ કરવા માટે તો બધા જીવો ધર્મના ક્ષેત્રમાં આવે છે. અન્ય મતમાં એટલે કોઈ પણ માણસ સાંસારિક કાર્યોના ક્ષેત્રથી દૂર થઈ અળગો પડે જ્યારે ધર્મના ક્ષેત્રમાં પ્રગતિ કરે છે ત્યારે એને આત્મકલ્યાણ તો કરવું હોય. કોઈને ન કરવું હોય એની બીજી વાત છે. કોઈ લોભથી માનસિક પ્રવૃત્તિ હોય એને આપણે છોડી દઈએ, પણ સામાન્યપણે લઈએ તો પ્રથમ તો જીવી ભાવના લઈને આવે છે કે આપણે આપણા કલ્યાણ માટે કંઈક કરો,
બરાબર,
કંઈક કરવું જોઈએ આત્માના કલ્યાણ માટે, કાંઈ ને કાંઈ
કરવું જોઈએ.
હવે એ કરવામાં આ કરવામાં શું ફેર છે કે એને એને બહુ ઓછા ઉઘાડમાં પણ એક વાત નક્કી કરી કે જેનું કલ્યાણ થયું હોય એવો કોઈ જીવ મળે તો મારું કલ્યાણ થાય, નહીં તો હું ક્યાં રસ્તો જાણું છું, ક્યાં રસ્તે કલ્યાણ થાય. આ વિવેક કર્યો, એ બહુ મોટો વિવેક કર્યો છે. સત્સંગનો વિવેક આ કહેવાય છે. નહીતર જીવને શું થાય છે કે આપણે આપણે નિર્ણય કરીએ. આપણી પાસે શાસ્ત્રો છે, આપણી પાસે વિચાર શક્તિ છે, આપણે આપણું કલ્યાણ કરવું છે મૂલ્ય મને કરી દેશું, અથવા પોતાને ગમે તેમ સૂજે એમ કરે છે સિવાય સત્પુરુષ ગમે તે પ્રકાર પકડી લે છે. આ તો કોઈ ધર્મના ગુરુઓના આશ્રય જોઈ જાય છે કે ગુરુ જ્ઞાન દેશે, ગુરુ રસ્તો બતાવશે અને ગુરુ કંઈક આપણા કલ્યાણમાં નિમિત્ત કરશે. પણ એને સત્પુરુષ જોઈતા હતા. આપણને ખબર નથી કે ક્યાં ક્યાં જઈ આવ્યા છે, એ ક્યાં ક્યાં જઈ આવ્યા છે
એનો ઇતિહાસ નથી,
એનો ઇતિહાસ આપણી પાસે નથી. પણ જયારે માણસ શોધતો હોય ત્યારે અનેક જગ્યાએ સ્વાભાવિક રીતે જાય, અહીંયા સત્પુરુષ છે, અહીંયા સત્પુરુષ છે, અહીંયા સત્પુરુષ છે, અહીંયા સત્પુરુષ છે, ક્યાં છે. ઉંમરમાં 23 વર્ષના નાના હતા, પોતે તો એમના પિતાશ્રી જેટલી ઉંમરના હતા એ વખતે. 20-25 વર્ષનો એ વખતનો આત્રો એટલે બાપ દીકરાનું છેટું હોય. એ વખતે એને બહુમાન થયું છે કે હવે જે હું શોધતો હતો એ આ સત્પુરુષ છે. એટલે જે આત્મકલ્યાણની ભાવના હતી એમાં એક સત્સંગનો વિવેક હતો કે યથાર્થ સત્પુરુષ મળે એના આશ્રયે મારે મારું જીવન કરવું છે. એ જ વિવેક જોઈએ તો 14 વર્ષની ઉંમરે પછી બેનશ્રી ને થયું છે 14 મંદિર મેળ પત્તો લાગે છે કે મેળ થાય છે કે નહીં કે અહીંયા કોઈ સત્સંગ નથી, કરાચીમાં
કોઈ સત્સંગ નથી,
સત્સંગ નથી, અહીંયા રહેવું નથી, કોઈ ભોગે મારે અહીંયા રહેવું
નથી.
તો મોટી કિંમત ચૂકવી છે અમારે, એમને કોઈ સામાન્ય કિંમત નથી ચૂકવી, બહુ મોટી કિંમત ચૂકવી છે. એ વખતે શેના માટે ચૂકવે છે, એક સત્પુરુષના સત્સંગ માટે એ તમારે ચૂકવે છે. એટલી આપણી તૈયારી થાય ને ન પ્રાપ્ત થાય એવું બને નહીં. કોઈ જીવની એટલી તૈયારી થાય ને એને પ્રાપ્ત ન થાય એવું બને નહીં કોઈ દિવસ. બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી, એવી વાત છે. તૈયારી
મારે તો વિશેષ આ સમજવાનું છે કે જેમ ક્રમમાં પહેલા એનું લક્ષ્ય બંધાય પછી ખુશ થાય અને અને પોતાનું પરિપૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય બંધે અને પછી શોધમાં આવે ને સત્પુરુષ મળે, એવું જેમ સમજાવ્યું છે તો ભલે એને બહારમાં એવું કોઈ વાત આપણને ખ્યાલમાં આવે કે ના આવે, પણ એને આ લક્ષ્યપૂર્ણ જે છે
મનુષ્ય છે પણ તિરિયન્સ હોય તો પણ એમ જ છે, કેમ કે એક સિદ્ધાંત છે કે જે આ દિશાનો જે વેગ આવવો જોઈએ, નિર્દોષતા પ્રાપ્ત કરવી છે. પરિપૂર્ણતા એટલે શું? પરિપૂર્ણ નિર્દોષતા, પરિપૂર્ણ નિર્દોષતા, પરિપૂર્ણ પવિત્રતા. તો એનો જે ઉપાય આવવો છે એ એના પ્રમાણમાં આવવો જોઈએ ને, એના પ્રમાણમાં આવવો જોઈએ. આજ બધે દસ ગાળ ચાલુ અડધો મહિના કરવા માંડે એ પહેલેથી કરવું પડે, પછી ભલે ધૂમવો પડે, પણ એક વાર એની મર્યાદામાં અંતર કાપવા માટે જે પહેલા ઉપર આવે એ જુદો જાય, એને ખબર પડે છે તો ઘણું છે. એમ એ રીતનો એનો ઉપાવ હોય છે, એટલે એ પાછો નથી પડતો. અહીંયા જે કહે છે કે પાછો પણ સંસાર પરિણામી થાય છે અને અનંત ભાવ એનો સંસાર પરિણામી જીવ થયો છે, એનું કારણ કે એનો ઉપાડ છે એ છે.
અનંત કાળમાં આ લક્ષ બાંધ્યો નથી એટલે એનો ઉપાડ ઉપડ્યો નથી.
હા, ઉપાડ એ રીતે આવ્યો નથી, ઉપાડ એ રીતે આવ્યો નથી, એટલે યથાર્થ રીતે નિર્ણય કરીને યથા પ્રવૃત્તિ કરવા સુધી આવ્યો નથી. નહીતર ન તો યથા પ્રવૃત્તિકરણનો વિકલ્પ કરવાની જરૂર છે, ન તો નિર્ણયનો વિકલ્પ કરવાની જરૂર છે, ન તો પૂર્ણતાના લક્ષ્યનો પણ વિકલ્પ કરવાની જરૂર છે. તિરેચીને શું વિકલ્પ થાય છે? આ તો અત્યારે એટલી
સ્પષ્ટ
વાત સ્પષ્ટ થઈ, નહીતર બધાને એટલી સ્પષ્ટતા મળે છે જેટલા પણ એમાં છે એટલા, ને પછી કઈ કઈ આગળ રહેશે કામ એવું થોડું છે, એવું કઈ નથી. અને એટલા માટે તો એ વાત આપણે વધારે સ્પષ્ટ કરવા માટે વિચારીએ છીએ કે જીવને પૂછવાનું છે, જાણીએ છીએ શું છે, જાણ્યું કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય, એક વાર ને દસ વાર સાંભળ્યું, બહુ વાર સાંભળ્યું, એથી શું? પોતે તપાસ કરવાની જરૂર છે કે તારે શું જોઈએ છે, તારે પૂર્ણતા જોઈએ છે કે નથી જોતી, તો તને તારામાં તપાસ કરવી તારે શું જોઈએ છે, શું લેવા તું આવ્યો છું અહીંયા અહીંયા વાત સાંભળી પૂર્ણતા હો અને લખતી હોય, પોતે નક્કી કર કે તું અહીંયા શું લેવા આવ્યો છે, આ સિવાય આ નથી લેવા આવ્યો કે કંઈક બીજું લેવા આવ્યો છે. ભલે તને સ્પષ્ટ ન હોય ને અસ્પષ્ટ હોય કે શું લેવા આવ્યો છું, પણ આ લેવા નથી આવ્યો એનો અર્થ કે તું કંઈક બીજું લેવા આવ્યો, બીજા મત પડશે આ મને સીધી વાત છે. સત્સમાગમ એ અનંતવાર મળ્યો છે, જેમ પાછો અનંતવાર કર્યો છે એમ સત્પુરુષ પણ અનંતવાર મળ્યા છે. સત્પુરુષ તો એના દીકરાની ઉંમરમાં આવે, એ દિવસ પહેલા પોતે મળ્યા નથી. ફક્ત એમનું નામ એમણે સાંભળ્યું કે કોઈ સતાવધાન કરનાર છે. આ હું તો સતાવધાનના નિમિત્તે એમની કીર્તિમાં પ્રસરી જે પ્રસરી કીર્તિ 1819 વર્ષે એ સતાવધાન નહીં સાથે પ્રસરી. ત્યાર પછી આ 3-4 વર્ષે સમાગમમાં આવ્યા છે. એ શોધતા હતા કોઈને કોઈને. એમને એમ થયું, એમની એક પરીક્ષાનો એક એમની પાસે એક સાધન હતું કે આ મારી વાતનો ઉકેલ કરી દઈએ એ સત્પુરુષ. એટલે ક્યાંક ક્યાંક એ ગયા હશે એ સુધારસનો બીજ જ્ઞાનનો વિષય હતો, સ્વરૂપ નિર્ણય. એટલે એ તો આગળ મૂકે અજૈન હોય એનું તો કામ નથી. એમાં અજૈન હોય તો એનું એમાં કામ નથી. એટલે તરત ખબર પડે કે નહીં હું ભૂતું છું આ નહીં, હું શોધું છું આ નહીં, હું શોધું છું આ નહીં. હમણાં અહીંયા ચમત્કાર થયો છે પણ આવ્યા એક મોરબી ગયા છે. મોરબીમાં આવો શું માટે મને ક્યાંથી ને ઓળખે, મારું કેવી રીતે નામ લે છે. પછી ચબરખી કાઢીને આપી પેટીમાંથી, આ કામે આવ્યા છો. એમાં એ જ વિષય હતો જે વિષય પોતે જે ચબરખી લઈને આવ્યા તો એ જ વિષય એમાં હતો. મારે પરીક્ષા કરવાનો જ સવાલ નથી. આ તો અમે થઈ ગયું, મને પરીક્ષા પણ આપી દીધો. એ વખતે મેં પૂરેપૂરો નિર્ણય કરી દીધો, આ સત્પુરુષ છે, આના જ આશરે મારું કલ્યાણ છે, મારે ક્યાંય બીજે ગોતવાની જરૂર
નથી. નિર્ણય કરવાનો કલાકો નથી લાગ્યો,
નહીં સેકન્ડ, માત્ર સેકન્ડોમાં નિર્ણય કર્યો. એની પાત્રતા બતાવે છે અને એ પાત્રતા ખોજને લઈને ઊભી થઈ છે. એ પાત્રતા ખોજને લઈને ઊભી થઈ છે. સુગાનીજીના ધામ પછાડા ઓછા હતા, ગુરુદેવને મળ્યા પહેલા. હું તો જીવન ચરિત્ર બધા વાંચ્યું છે, કેટલી મહેનત કરે છે. સત્પુરુષ વગરને કામ નથી. માથું ફાટી જાય ને પ્રાણ છૂટી જાય એટલા ધામ પછાડા કર્યા છે. રાતનો રાતોના રાતો ઉજાગરા કર્યા છે. ઘરમાં એક અગાસી રાતે ઊંઘાવે ને એટલે આંટા મારે, એમ કોઈને પેટમાં શું થયું, માથામાં શું થઈ ગયું, આમ આંટા મારવા પડે. આંટા માર્યા રાતો ને રાતો રસ્તો હોય નહીં. આ એક સેકન્ડમાં વાણી સાંભળીને રસ્તો ઉભો છે. આ સત્પુરુષ ચમત્કાર છે. એટલે એ તો પોકારી પોકારીને પોતે કહે છે. એ બહુ મહત્વનો વિષય છે કે આ કાળમાં જે ધરતી ઉપર કોઈ વિધિમાનતા હોય તો એ જુદી જ વાત થઈ રહી છે. આખી નહી તો રસ્તો નથી એ પ્રશ્ન ત્યાં આવ્યો હોવાની આવે. ક્યાંક બધું સમજાય પણ સત્પુરુષ વગેરે થાય, કેમ કે સ્પષ્ટ ગણી છે વર્તમાનમાં, સ્પષ્ટતા ગણી છે. સત્પુરુષ વગર શું એ પ્રશ્ન ઉભો થયો. વાત તો બરાબર છે, સત્પુરુષ વગર પત્તો ખાય એવું કેમ કે જે છેલ્લું રહસ્યનો મુદ્દો છે એ બે વાત સાથે માગે છે. એક બાજુની તથારૂપ પાત્રતા, બીજી બાજુ સત્પુરુષ. બસ આ બે વાત સાથે માગે છે. બે વાત સાથે થઈ એને કામ થયું નથી એવો અપવાદ માટે એક કેસ નથી અનંતામાં, એક કેસ નથી. એવો થાય છે ને
થાય.
પ્રાયોગિક લબ્ધિ, નિર્દેશના લબ્ધિ.
અનુભૂતિકરણ, અપૂર્વકરણ,
યથા પ્રવર્તિકરણ, અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ, ત્રણ વ્યક્તિ ચડતા પરિણામ છે સ્વરૂપ સંમુખતા. અને કેવું જ્ઞાન ગોચર છે સદવસ્તુને પોતાને એ લબ્ધિના પરિણામ પોતાને ગ્રહણ થતા નથી. લઘુ અંતર્ભૂતમાં એક વાત થઈ જાય છે, ત્યાર પછી તરત જ ઉત્તર સમયમાં એટલે બીજા સમયમાં સંગીત દર્શન સ્વાનુભૂતિની ઉત્પત્તિ થાય છે. ત્રણ કરણ વાળા, પાંચમ કરણ લબ્ધિ વાળાને નિયમથી સંગીત દર્શન છે. એટલે કરણ લબ્ધિમાં કોઈ મારું સમય પૂરું થાય આ પણ નિયમ છે. કરણ લબ્ધિના પરિણામ ચાલતા હોય તો એ સમયમાં કોઈ આયુષ પૂરું ન થાય, સંગીત દર્શન પ્રાપ્ત કરીને જાય પછી ત્યાં આયુષ પૂરું ન થાય. એમ ચાલો પાંચ લબ્ધિઓનું સ્વરૂપ મોક્ષ માર્ગ પ્રકાશનના સાતમા અધ્યાયમાં 265માં આવે છે. સુરૂક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ અને પ્રાયોગ્ય લબ્ધિ, એ ચાર અનાદિથી ઘણી વાર મળી ગઈ છે. એ ચાર લબ્ધિ છે અને પાંચમી કરણ છે. ત્યાં પહેલી સુરૂક્ષમ લબ્ધિ છે કે જેના હોવાથી જીવ તત્વ વિચાર કરી શકે છે, એવો જ્ઞાનાવરણ જ્ઞાનાવરણાદિ કર્મોનો સુરૂક્ષમ થાય છે. અર્થાત ઉદયકાળને પ્રાપ્ત સર્વઘાતી સ્પર્ધકોના નિષેકોના ઉદયનો અભાવ, તે ક્ષય અને ભાવિકાળમાં ઉદય આવવા યોગ્ય કર્મનો સત્તારોહ કર્યો તે ઉપશમ, એવી દેશઘાતી સ્પર્ધકોના ઉદય સહિત કર્મોની અવસ્થા, તેનું નામ ક્ષયોક્ષમ છે. તેની જે પ્રાપ્તિ તેને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવામાં આવે છે. સર્વઘાતી છે એનો ક્ષય છે અને દેશઘાતીનો ઉદય છે. આપણે બીજી ભાષામાં સાદી ભાષામાં એને ઉઘાડ કહીએ છીએ. ક્ષય અને ઉપશમ મળીને ક્ષયોક્ષમ શબ્દ થયો, એને ક્ષયોક્ષમ લબ્ધિ કહે છે કે જેના હોવાથી જીવ તત્વો વિચાર કરી શકવાની સ્થિતિમાં હોય અથવા સંઘની પંચેન્દ્રિય હોય, ટૂંકામાં સંઘની પંચેન્દ્રિય હોય કે પ્રયોજનભૂત તત્વોનો વિચાર કરી શકે. બીજું કે મોહનો મંદ ઉદય થવાથી આ દર્શન મોલો, દર્શન મોહનો મંદ ઉદય આવવાથી મંદ કષાય રૂપ ભાવ થાય કે જ્યાં તત્વ વિચાર થઈ શકે, એમાં કષાયની પણ મંદતા આવે અને દર્શન મોહની પણ મંદતા થાય છે, તે વિશુદ્ધિ લબ્ધિ છે. એટલે એને વિશુદ્ધિ કહી છે. દર્શન મોહની મંદતા છે, ચારિત્ર મોહની પણ મોહમાં બંને લઈ લેવા, પણ પોતે ભેદ નથી પાડતા. કેમ કે અહીંયા વિષય તો સૂક્ષ્મતાથી નથી કાંતા, આ તો પ્રારંભિક અધ્યાય સુધી તો પ્રારંભ કર્યો છે, એમને તો ઘણું લાંબુ લખો હતું જે અંદરમાં ભર્યું હતું, એ તો હજી ગ્રંથનો વિસ્તાર કરતા આગળ કહે છે. નંબર ત્રણ, શ્રી જીનેન્દ્રદેવ દ્વારા ઉપદેશેલા તત્વનો ધારણ થવો, તેનો વિચાર થવો, તે દેશના લબ્ધિ છે. દેશના ધાર્મિક ધારીને એનો વિચાર કરવો, ધારણામાં લઈને એનો વિચાર કરવો, તે પરલક્ષી ધારણામાં દેશના લબ્ધિ પણ ઉત્પન્ન થાય છે.
એ પણ તત્વ જેમ છે એમ ધારવું, તો દેશ તત્વ જેમ છે તેમ ધારે, તેવી
મજબૂત ધારણાનો તો પ્રશ્ન નથી, તો વિપર્યાસમાં બતાવે છે, એ વાત અહીંયા નથી. જેમ છે એમ ધારે, બરાબર ધારે. નરકાદેવમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વ સંસ્કારથી થાય દેશના લબ્ધિ, પણ એ પૂર્વ સંસ્કારમાં પહેલા લીધેલી છે દેશના લબ્ધિ. પછી
કર્મોની પૂર્વ સત્તા ઘટીને અંતઃપોળા કોટી સાગર પ્રમાણે રહી જાય. એમાં દર્શન ભૂમિ જે વધારે ને વધારે 70 પોળા કોડીની છે, અંતઃપોળા કોડીમાં આવે. અને નવીન બંધ તથા અંતઃપોળા કોટી સાગર પ્રમાણે સંખ્યાત્મક ભાગ માત્ર થાય, તે પણ એ લબ્ધિ કાળથી માંડીને ક્રમથી ઘટતો જ જાય. અને કેટલીક પાપ પ્રવૃત્તિઓનો બંધ ક્રમથી મટતો જાય. આ પ્રાયોગ્ય લબ્ધિ, પ્રાયોગ્ય એ પણ શબ્દ છે. એમાં યોગ્ય લબ્ધિ એટલે પ્રાપ્તિ, યોગ્યતાની પ્રાપ્તિ, પ્રાય એટલે વિશેષ કરીને વિશેષ પ્રકારની યોગ્યતાની પ્રાપ્તિ, એને પ્રાયોગ્ય લબ્ધિ કહેવામાં આવે છે. કેટલીક પાપ પ્રવૃત્તિઓનો બંધ પણ ક્રમથી મટતો જાય ઇત્યાદિ ઇત્યાદિ એટલે ઘણું ઘણું એમ કરી લઈ લીધું. યોગ્ય અવસ્થા થવી એટલે મુમુક્ષ પણ કંઈક આવવું થવી, તેનું નામ પ્રાયોગ્ય લબ્ધિ છે. એ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને હોય છે. ચાર લબ્ધિ આવે તો એને હજી અભવ્ય તે વધારે કરી લીધું નથી. એ ચાર લબ્ધિઓ જોયા પછી સમ્યક થાય તો થાય, અને ન થાય તો ન પણ થાય, એમ શ્રી લબ્ધિ સાર ગાથા 3 માં કહ્યું છે. માટે તત્વ વિચાર વાળાને સમ્યક્ત્વ હોવાનો કોઈ નિયમ નથી, કે તત્વ વિચાર કરે માટે સમ્યક દર્શન થઈ જાય એવો કોઈ નિયમ નથી. સમ્યક તત્વ વિચાર વાળાને સમ્યક દર્શન થાય વા ન થાય, બે વાત એવી છે. અને એ તો સ્પષ્ટ વાત છે, જેમ બીજાની તો ન થાય, થાય તો તત્વ વિચારના નિમિત્તે થાય છે, બીજાની તો ન થાય કે બહુ પૂજા કરે છે, બહુ ભક્તિ કરે છે, બહુ દાન દે છે, બહુ જાત્રાઓ કરે છે, બહુ ઉપવાસ કરે છે, કે બહુ જપ કરે છે, તપ કરે છે, એને થાય તો પ્રશ્ન જ નથી. થાય તો તત્વ વિચાર વાળાને થાય, પણ એ થાય વા ન થાય એટલું લેવું. વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે, પછી વિચાર કરતા તેને આમ જ છે એમ તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અન્ય વિચારમાં લાગી જાય, તે શિક્ષાનો નિર્ધાર ન કરે તો તેને પ્રતીતિ ન પણ થાય. તેમ શ્રી ગુરુ તત્વ ઉપદેશ આપ્યો, તેને જાણી વિચાર કરે કે આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે, પછી વિચાર કરતા તે આમ જ છે એવી શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અથવા અન્ય વિચારમાં લાગી જાય, તે ઉપદેશનો નિર્ધાર ન કરે તો પ્રતીતિ ન પણ થાય. મૂળ કારણ, નિમિત્ત કારણોમાં મૂળ કારણ મિથ્યાત્વ કર્મ છે, તેનો ઉદય મટે તો પ્રતીતિ થાય, ન મટે તો ન થાય. આ એની આગમ પદ્ધતિ છે. ઉદય કર્મના ઉદય સાથે પછી બધી વાત લઈ જાય છે. કર્મનો ઉદય મટે તો પ્રતીતિ થાય, ન મટે તો ન થાય એવો નિયમ છે. પણ તેનો ઉદ્યમ તો માત્ર તત્વ વિચાર કરવાનો છે, પછી ઉદ્યમ લીધો કર્મનો ઉદય લીધો તો પણ પુરુષાર્થ તો લીધો. પણ એમને જે એમને શું છે કર્ણાનું યોગની વિશેષ ભાગ પણ શાસ્ત્ર આગમ પદ્ધતિથી લખાણું છે, અધ્યાત્મ પદ્ધતિથી નથી લખાણું. નામ આપ્યું છે મોક્ષમાં પ્રકાશક, પણ શૈલી આગમ પદ્ધતિની છે, અધ્યાત્મ પદ્ધતિ નથી. એટલે કેટલીક અધ્યાત્મને સૂક્ષ્મ વાસોમાં તો ગ્રંથો અધૂરો હોવાને લીધે પણ મળતી નથી, અને આ પદ્ધતિના હિસાબે પણ મળતી નથી. પાંચમી કરણ લબ્ધિ, પાંચમી કરણ લબ્ધિ થતા હવે આપણે ચર્ચા છે. સમ્યક્ત્વ અવશ્ય થાય એવો નિયમ છે, એને સમ્યક્ત્વ અવશ્ય થાય એવો નિયમ છે. પણ તે તો જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય, અને અંતરમુખ પછી જેને સમ્યક્ત્વ થવાનો હોય, લઘુ અંતરમુખ પછી જેને સમ્યક્ત્વ થવાનો હોય, તે જ જીવને કરણ લબ્ધિ થાય છે. એ કરણ લબ્ધિ વાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉદ્યમ છે કે કારણ કે પરિણામ બધા અબુદ્ધિપૂર્વકના છે, એટલે બુદ્ધિપૂર્વક નું તો એટલો જ એને ઉદ્યમ પુરુષાર્થ છે કે તે તત્વ વિચારમાં ઉપયોગ ને તદ્રુપ થઈને લગાવે. એટલે ઘણો તત્વ વિચાર મારીએ છે મંથનમાં વેદજ્ઞાન બહુ સારું ચાલે છે, સહજ વેદજ્ઞાન ચાલે છે, એ વેદજ્ઞાન ની ઉત્કર્ષ સ્થિતિ એ કરણ લબ્ધિ પ્રગટે છે. એટલે પરિણામ સમયે સમયે તેના નિર્મળ થતા જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તુરત જ થઈ જશે, તેમ તત્વોપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને તેનું તુરત શ્રદ્ધાન થઈ જાય. વળી એ પરિણામનું તારતમ્ય કેવળ જ્ઞાન વડે દેખ્યું તેનું કરણામ યોગમાં નિરૂપણ કર્યું છે. શું કહ્યું? કર્મ કોઈ છદ્મસ્થાને દેખાતા નથી, ઉદય પણ કોઈને દેખાતો નથી, ક્ષય પણ દેખાતો નથી, ઉપસમે દેખાતો નથી. કેવળ જ્ઞાન અનુસાર શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે. એ કર્મ વૃત્તિના ત્રણ ભેદ છે, અધોકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. આમાં યથા પ્રવર્તિકરણ લીધું છે, પણ અમે અધોકરણ લીધું છે. અપૂર્વ કરે તો અપૂર્વ થઈ ગયો, પછી અપૂર્વ અપૂર્વ નથી ગયો, પછી એ અપૂર્વ થઈ ગયો. અપૂર્વ ત્યાં સુધી આવ્યો એટલે કરણ સુધી આવ્યો, કરણ લબ્ધિ સુધી લગભગ નજીક આવ્યો. એમ પહોંચ્યો છે. એમ ઘણો કશાય દર્શન નો મંદ કર્યો છે, ભોગે ઘણો મંદ કર્યો છે. એમ લેવું તેનું વિશેષ વ્યાખ્યાન તો લબ્ધિસાર શાસ્ત્રમાં કર્યું છે, ત્યાંથી જાણવું. છતાં અહીં સંક્ષેપમાં કહીએ છીએ, હવે એના ત્રણેકરણના પરિણામની વાત કરી છે. શું વાંચી લેવા છે
પ્રશ્ન
શંકા એ છે કે યથા પ્રવૃત્તિકરણ એ કર્ણલબ્ધિમાં આવે છે કે ઓલી ચાર લબ્ધિમાં આવે છે? સીધો પ્રશ્ન.
પ્રવૃત્તિકરણ છે ને એ તો આ તો કર્ણના પરિણામ છે, કર્ણ લીધું એટલે કર્ણના પરિણામ, એટલે ત્યાં સુધી આવે છે એટલે એની નજીક આવે છે. એ માં આવે છે, એ શબ્દ બે રીતે વપરાય છે. કે ભાઈ તમે આટલે સુધી આવ્યા અને તમે ક્યાં અંદર નો આવ્યા? આંગણા સુધી આવ્યા, ઘરમાં કેમ નો આવ્યા? તો આંગણા સુધી આવ્યા એને ઘર સુધી આવ્યા એમ પણ કહેવાય, અને આંગણા સુધી આવ્યા એમ પણ કહેવાય.
લબ્ધિનો પ્રકરણ નથી, યથા પ્રવૃત્તિકરણ, યથા પ્રવૃત્તિકરણ લબ્ધિનો પ્રકરણ નથી.
કરણ લબ્ધિની પ્રવૃત્તિ સુધી એમની સ્થાય,
ત્રણેકરણ ને પાર કરી જાય છે. ગ્રંથિભેદ પાછળની વાત લીધી છે ને, એટલે કરણ ની વાત લીધી છે.
અચ્છા,
કે જયારે ગ્રંથિભેદ થાય છે ત્યારે ત્રણ કરણ ને પાર ઉતરી ગયો.
બરાબર,
એટલે એને મિથ્યાત્મની ગ્રંથિ ભેદાઈ ગઈ, એને ગ્રંથિ ભેદ કર્યો. મિથ્યાત્મની ગ્રંથિ જેને ભેદી તે ગ્રંથિ ભેદ થયો. એ પહેલા શું થાય? કે કર્મ થાય છે. તો કે કર્મ સુધી આવ્યો એટલે કર્મ ચાર લબ્ધિને પ્રાપ્ત કર્યા. પછી પાંચમી લબ્ધિનો સવાલ થાય છે એવું, પણ પાંચમી લબ્ધિ આવે તો ગ્રંથિ ભેદ થાય છે. ટૂંકમાં એમ કેવું છે એમને કે ઘણો મોહો દર્શનનો મંદ કર્યા છતાં પણ જો જીવ ગ્રંથિ ભેદ ન કરે તો પાછો પાછો વળી જાય ખરો. સત્પણ ની ગમે એટલી વાતો ચાલે પણ ગોળ ન ખાધો હોય ત્યાં સુધી ગમે પાછો ફરી જાય છે કે નથી ફરી જતો બે માંથી એક વર્ષ હોય. હવે નક્કી અહીંયા એ પહેલા ગમે ત્યારે જીવ પાછો વળી જાય છે એનો અર્થ શું કે છે? કોઈ મોક્ષું જીવે એનો કશાય મંદ પીડો હોય દર્શન મોમેન્ટ પીડ્યો હોય અને બહુ સારી મુમુક્ષુતા દેખાતી હોય તો પણ એને ચેતવા જેવું છે કે જો વૃદ્ધિ ભેદ ન થાય, કેમ કે પ્રવૃત્તિ કરણ વૃદ્ધિમાં આવે એટલે તો ગમે ભેદ તો સેકન્ડોમાં થવો ન
થાય.
આ તો બહુ અલ્પ સમયની વાત છે, લઘુ અંતર એટલે સેકન્ડોની જ વાત છે. એટલે એ તો એક કરણાનુયોગના હિસાબે પગથિયો દેખાડે છે. બાકી ગ્રંથિભેદ થયો એટલે સમય દર્શન થયો એટલે તારો પાકો મોક્ષ માર્ગ નો, ત્યાં સુધી તારો મોક્ષ મોક્ષ પાકો નહી, મોક્ષ માર્ગ પણ પાકો
નહીં
એમ વિચારી લે. એટલે મુમુક્ષુતામાં ગમે તેટલી સારી મુમુક્ષુતા દેખાતી હોય તો પણ એને આધારે એની આશાએ કોઈ ભવિષ્ય નક્કી ન થાય એમ કેવું છે. પદ્ધતિમાં આવી જાય એનો તો કઈ પ્રશ્ન છે જ નહીં, એને શંકા પડતી નથી, એને આટલો લાંબો વિચાર કરવાની પણ જરૂર નથી પડતી. કેમ કે એનો ઉપાડ જ એવો છે કે એ પોતાની વર્તમાન સ્થિતિમાં સંતોષ પામતો જ નથી. એને તો ઘણું બાકી છે, એ જ છે ભૂમિ દશામાં ઘણું બાકી લાગે છે. સમય દર્શન થતા એ જ અનંતમાં ભાગે છે એમ કે છે. મુમુક્ષુતામાં તો અટકે જ ક્યાંથી?
ચાર કર્મના ચાર લબ્ધિ સુધી આવી ગયો જીવન અંતમાં તો સ્વરૂપ નિશ્ચય, સત્પુરુષની ઓળખાણ આ બધી તો બાકી છે. તો કરણ લબ્ધિ નું તો ક્યાં ઠેકાણાની વાત છે એમ કેવું છે?
છતાં તો એને ક્યાંય પણ અટકવા જેવું, સંતોષ પામવા જેવું, ક્યાંય પણ એને નિરાશ લેવા જેવું નથી.